Nityam dhyayanti yogina kamadam mokshadam chaiva omkaraya namo nama arahanto mangalam nityam Siddha Jagati Mangalam Mangalam Sadhava Sarve Jaina Dharmostu Mangalam Mangalam Bhagavan Viro Prabhu Mangalam Sthuli Bhadradya Jaina Dharmostu Mangalam Ajnanati Mirandhana Gnananjana Shalakaya Chakshuran Militam Yena Tasme Sri Gurve Nama Mahadevya Kukshiratnam Shabdajetaravatmajam Rajachandra Maham Vande Tattvalochanedayakam Prabhu Tattvalochanedayakam
Srimad Rajchandra Gnan Mandir Rajkot Ravivar Tarik Sod January 2011 Srimad Rajchandra Vachanamrat Ji Kramvar Patra Swadhyay Patrang 569 no apno swadhyay chalu chhe Arambh Parigranu Alpatva Karvathi Asatsang Prasangnu Bad Ghate chhe સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે એ વાત કેવળ સત્ય છે આપણે એ વિચારણા ગયા સ્વાધ્યાયમાં લીધી જીવને મોક્ષની આરાધના કરવી છે તો આ મોક્ષ પ્રાપ્તિનો ક્રમ શું કૃપાળુદેવે એક આ બે લીટીના આખો ક્રમ આપ્યો છે કે મોક્ષ એ નિજ સ્વભાવ સ્વરૂપ એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી થાય આત્મજ્ઞાન ન થાય એને મોક્ષ ન થાય અને આત્મજ્ઞાન શેનાથી થાય તો કે આત્મવિચારથી થાય તો આત્મવિચારથી જો આત્મજ્ઞાન થતું હોય તો આપણે આત્મવિચાર કરીએ પણ એમને કહ્યું છે કે આત્મવિચાર તો આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય તો થાય નહીં તો ન થાય સંસારના સઘળા કામોની અંદર રાચી માચીને રહીએ અને આત્મવિચાર કરીએ એમ આત્મવિચાર એ કોઈ સાઈડ બિઝનેસ નથી પાર્ટ ટાઈમ જોબ નથી એને માટે ભલે 10 મિનિટ પણ ફૂલ ટાઈમ અડધો કલાક પણ ફૂલ ટાઈમ આત્મવિચાર થવાનો અવકાશ એ અવકાશ ક્યારે મળે એની સુંદર વાત કરી કે અસત્સંગનું બળ ઘટે તો અવકાશ મળે આત્મવિચાર કરવાનો મારી પાસે માત્ર ટાઈમ છે એટલે આત્મવિચાર ન થાય ટાઈમ તો ઘણા લોકોને છે, કલાક, બે કલાક, ચાર કલાક, શું કરવું એમાં નિવૃત્ત માણસને તો પ્રશ્ન જ છે કે સમય ક્યાં પસાર કરવો, એની પાસે તો એ જ પ્રશ્ન છે. તો આત્મવિચાર ન કરી શકે. અસત્સંગનું બળ ઘટે તો જ આત્મવિચાર થાય. અને અસત્સંગ એટલે આ સંસારના જે કાંઈ સંગ પ્રસંગ છે એની સતત એની સાથે એનું જે જોડાણ છે એ બળ છે, રસ રુચિનું બળ છે. એ બળ ઘટે ક્યારે? તો કે સત્સંગ કરવાથી, સત્સંગથી, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે. જો જીવનમાં સત્સંગને સ્થાન આપ્યું હોય, સદવાંચન, સત્સંગનો, સત્સંગીઓનો યોગ, સત્પુરુષનો સમાગમ, એનું સાનિધ્ય, સત્શાસ્ત્રનું સેવન, આ બધા સત્સંગના પ્રકાર છે. કોઈ સત્સંગ એટલે કંઈ કોઈ વિશેષ પ્રકારનું ચોખ્ઠામાં કોઈ સત્સંગ છે એમ નથી. ત્યાં સત્પુરુષ છે, સત્પુરુષના બોધ વચનો છે, અને એ સતને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસાવાળા એવા મુમુક્ષુઓનો જ્યાં મેળાપ છે. આમાંનું કોઈ પણ સાધન હશે તો સત્સંગ માટે પૂરતું છે. ઉત્તરોત્તર છે, સત્પુરુષ સાક્ષાત બિરાજમાન હોય તો એથી રૂડું એ કંઈ નહીં, પણ એ નથી તો એનો બોધ, એના વચનો, આગમ વાણી, આપ્ત પુરુષની વાણી ઉત્કૃષ્ટ છે. અને એ વાણીની વિચારણા માટે એવા સત જિજ્ઞાસુઓનો સંગ એ પણ ઉત્કૃષ્ટ માધ્યમ છે. જો એનો આશ્રય લઈએ તો સત વિચાર એનો અવકાશ ઉત્પન્ન થાય. અને સત્સંગનો આશ્રય ક્યારે લઈ શકાય? તો કહ્યું છે કે અસત પ્રસંગનું બળ ઘટે. આપણે એટલા બધા અસત પ્રસંગની અંદર બિઝી છીએ, આપણને સમય નથી, સત્સંગ માટે સમય નથી, એટલે સત્સંગનો આશ્રય આપણે લઈ શકતા નથી. ન લેવાનું કારણ, અસત પ્રસંગની અંદરથી આપણે નવરા થતા નથી. આરંભ અને પરિગ્રહ આ અસત્સંગ પ્રસંગના કારણ છે. એટલા એટલા કામો આપણે આરંભ કરવા છે, આજે આ કરવું છે, આજે આ કરવું છે, આજે આ કરવું છે, આ કરવું છે. સંસારની અંદર સતત આપણો એજન્ડા એટલો બધો લાંબો છે કે આયુષ્ય કરતાં એજન્ડાનો કાળ લાંબો છે. આપણું જેટલું આયુષ્ય છે એના કરતાં એજન્ડા લાંબો છે. હવે કેવી રીતે મેળ કરવો? એટલે સતત જીવ દોડતો છે. દોડત 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 દોડ્યો જીતરી રે મન કી દોડ. આનંદ ગંજી મહારાજ કહે છે કે એટલું બધું દોડે છે, મનની જેટલી દોડ છે એટલું દોડે છે. અને પેલા સોક્રેટિસની વાર્તા જેવું થઈ છે કે ખેડૂતને જમીન લેવી છે તો કહ્યું કે તું જેટલી જમીનમાં દોડીને પાછો આવીશ સૂર્યાસ્ત સુધીમાં એટલી જમીનની માલિકી તારી, જા આપી તને. અને પેલો દોડે છે, કેટલું દોડે છે, હજુ દોડી લો, હજુ દોડી લો, થોડું જમીન વધારે, થોડી વધારે, થોડી મિલકત વધારે. લોભ છે. આરંભ, પરિગ્રહ, પરિગ્રહ એ લોભની મૂર્છા છે. એ દોડે છે, સૂર્યાસ્ત થવા આવે છે કે હવે પાછા વળવાની વેળા થાય છે, પણ મનની અંદર લાલચ છે કે હજુ બે ડગલા દોડાય તો દોડી લો. એટલો થાકે છે અને સૂર્યાસ્ત સુધી પહોંચી શકતો નથી. ત્યાર પહેલાં તો એનું થોડો બાકી છે અને પ્રાણ પંખેરું ઉડી જાય છે. અને એક જ્ઞાની કહે છે કે જુઓ હવે આને કેટલી જગ્યા જોશે, 3x6 આટલી જગ્યા આને માટે પર્યાપ્ત છે. બસ એના શરીરનું દફન વિધિ આટલી જગ્યા. આ જીવ આરંભ અને પરિગ્રહની અંદર એટલું બધું મેળવવા ઈચ્છે છે કે જેટલું આયુષ્ય છે એમાં એનો ભોગ પણ કરી શકે એમ નથી. છતાં એને જોઈએ છે, એને મેળવવું જ છે. જ્ઞાની કહે છે આરંભ પરિગ્રહનું અલ્પત્વ ન થાય ત્યાં સુધી અસત પ્રસંગમાંથી મોકળાશ નહીં મળે, અને અસત પ્રસંગમાંથી મોકળાશ ન મળે ત્યાં સુધી સત્સંગનો આશ્રય ન થાય. સત્સંગનો આશ્રય ન થાય તો અસત્સંગનું બળ ઘટે નહીં, અને અસત્સંગનું બળ ઘટે નહીં તો આત્મવિચાર થવાનો અવકાશ જેને કહીએ એ ઉત્પન્ન થતો નથી. જીવની અંદર વિચાર કરવાની ક્ષમતા છે, સામર્થ્ય છે, શક્તિ છે, પણ અવકાશ ક્યાં? અવકાશ ઉત્પન્ન થતો નહીં. જો અવકાશ મળે આત્મવિચાર માટેનો તો આત્મવિચાર કરે, અને આત્મવિચારથી આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાનથી મોક્ષ થાય. એટલે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એક બાજુ આપણા એટલા બધા દુઃખો, મુશ્કેલીઓ, પ્રતિકૂળતાઓ, એની સામે આપણે બાથ ભેળવી છે, આ અનંત છે અને આપણા ઉપાયો પણ અનંત છે, પણ મેળ ખાતો નથી. આપણા ઉપાય કરતા એ દુઃખ હંમેશા બે ડગલા આગળ જ છે. જ્ઞાની કહે છે તું એક જ ઉપાય કર, એક જ ઉપાય, અને એ ઉપાય છે આત્મજ્ઞાન. નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે એ વાત કેવળ સત્ય છે. જ્ઞાનીની વાતમાં એને કે જાજો તર્ક, જાજી દલીલ, જાજુ પ્રમાણ આપવાનું નથી, કેમ કે અનુભવ છે. એ કહે છે અનુભવથી અમે કહીએ છીએ કેવળ સત્ય છે. સાહેબ કેમ સત્ય છે? આ પ્રશ્ન ન હોય જ્ઞાનીની વાણીમાં, આ પ્રશ્ન ન હોય કેવળ સત્ય છે. આ એમનો નિશ્ચય, આ એમનું લબ્ધિ વાક્ય, આ એમનો મંત્ર કે આત્મવિચારથી આત્મજ્ઞાન થાય. આત્મવિચાર તો એને માટેનો અવકાશ મળે તો થાય, નહીં તો ન થાય, સમય છે એટલે ન થાય. અને એ અવકાશ માટે સત્સંગના આશય જોઈએ. અસત્સંગનું બળ ઘટે, અસત પ્રસંગનું બળ ઘટે, આરંભ પરિગ્રહનું અલ્પત્વ થાય, આ બધી પ્રક્રિયા આપોઆપ થવા માંડે. સાધના કરવી છે, આરાધના કરવી છે, જીવને પોતાનો સ્વભાવરૂપ મોક્ષ જોઈએ છે, પણ એને માટેની જે પૂર્વ શરતો છે, પૂર્વ કારણો છે, એ જે કે ભાઈ તું આરંભ પરિગ્રહ સંસાર પ્રત્યેની દોડને જો હળવી કરે અને સત્સંગનો આશ્રય લે. નાસ્તિ અને અસ્તિ, નાસ્તિભાવમાં એ છે કે સંસારની પ્રવૃત્તિથી તું પાછો વળ, અને અસ્તિભાવ એ છે કે સત્સંગની અંદર તું જોડા. એટલે ચિત્તની અંદર એક અવકાશ ઉત્પન્ન થતો જશે, એક અવકાશ, અને એ અવકાશના સમયે આત્મવિચાર કર તો આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની સહેજે અનુકૂળતા થઈ રહેશે. જે જીવો મોહનિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. કૃપાળુદેવની વાત જિનેશ્વર વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માની વાત હતી. એક શબ્દ પણ આગો પાછો નથી, એક કાનો માતર પણ ન્યૂનાધિક નથી. આ પુરુષ અનંતા તીર્થંકર, અનંતા કેવડીના માર્ગનો ઉદ્ઘોષક છે. સમજ નથી આપણી ગચ્છમાં, મતમાં, સંઘમાં, સંગાડામાં, સંપ્રદાયમાં અંધ બનેલા આપણે લોકો પરમ કૃપાળુ દેવનો બોધ એ આ બધાથી રહિત, આ બધાથી પર, ગચ્છ મતના ભેદથી પર કેવળ અધ્યાત્મનો છે. અને એ અધ્યાત્મ જે તીર્થંકર પરમાત્માએ જેની દેશના આપી છે એ વાત છે. શ્રીજીને કહ્યું છે, જેણે ઇન્દ્રિયોને જીતી છે અને રાગ દ્વેષ રૂપી મનના શત્રુઓને પણ જીત્યા છે. આવા જિનેશ્વર પરમાત્મા જે પૂર્ણ વિતરાગ છે એમણે કહ્યું છે. શું કહ્યું છે? કે જે જીવો મોહનિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. અમુનિ, મુનિ છે એ મોક્ષનો સાધક છે. મુનિ મોક્ષ માટે જ જીવે છે. મોક્ષની નિરંતર આરાધના જે સતત કરે છે એ મુનિ છે. જગતના તમામ જે કાંઈ આ પ્રપંચ છે એના પ્રત્યે જે મૌન છે, મુનિનું લક્ષણ મૌન. મન, વચન અને કાયા એની ગુપ્તિ, જેણે મૌન ધારણ કર્યું છે, જગતના ખેલ એ જોયા કરે છે. જગતના રંગ રાચના બદલાતા પરિવર્તનો એ જોયા કરે છે. એમાં ક્યાંય જોડાતો નથી, એ જુએ છે પણ જોડાતો નથી. આ મુનિ છે. એને આંખનું મૌન છે એટલે આંધળો નથી, અંધત્વ નથી, પણ મૌન છે. આંખથી જીવે છે પણ એ રંગ રાગની અંદર ક્યાંય જોડાતો નથી. કાનનું મૌન છે, એને ઘ્રાણેન્દ્રિયનું મૌન છે, એને સ્વાદેન્દ્રિયનું મૌન છે. આહાર લે છે, મુનિ આહાર નથી લેતો એમ નહીં, મુનિ આહાર લે છે, પણ એ આહારની અંદર સ્વાદની બાબતમાં મૌન છે. ખારું છે, ખાટું છે, મીઠું છે, તીખું છે, ફિક્કું છે, આ બધી બાબતમાં એ મૌન છે, ઉપેક્ષિત છે. આહાર કોળિયો મળ્યો, દેહનો ધર્મ સાચવી લીધો, સ્વાદની અંદર એ મૌન છે. સ્પર્શમાં એ મૌન છે, જગતમાં રહે છે, જગતની સાથે જીવે છે, પણ એમાં એ મૌન છે. એને કોઈ કોમળ, એને કોઈ કઠિન, ખરબચડો, રૂપાળો આ કાંઈ કોઈ વાત નહીં એને નથી. મુનિ એ મૌનપણાનો શબ્દ અદ્ભુત અધ્યાત્મ દર્શનની અંદર શબ્દ છે. આ મુનિ છે. કૃપાળુદેવે એની એક સરસ વ્યાખ્યા આપી આત્મસિદ્ધિની અંદર.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળે ગુરુ કલ્પના આત્માર્થી નહીં જો.
જે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું છે. આ મુનિપણું જીવનમાં ક્યારે આવે છે? જ્યારે આત્મજ્ઞાન થાય છે, આત્માની પ્રતીતિ થાય છે, આત્માની ઓળખાણ થાય છે, આત્માની શ્રદ્ધાન થાય છે, ત્યારે પછી જગત પ્રત્યે એ મૌન બને છે. જગત પ્રત્યે મૌન બને છે. આ મુનિપણા આ સાચા ગુરુનું લક્ષણ છે. જે ગુરુ સંસાર તરફ જેની દ્રષ્ટિ છે એ ગુરુ કુળ ગુરુ છે, એ સદગુરુ નથી. કુળ ગુરુના માર્ગમાંથી આપણે હજુ પાછા વળી શકતા નથી. કુળ ગુરુ છે એને તો સંસાર અને સંસારના બધા કાર્યો એના તરફ જ એની દ્રષ્ટિ છે, મૌન નથી એ. અહીંયા સંસારની મૌનતા કીધી છે આચારાંગ સૂત્રની અંદર. એ પાઠ આગમમાં આપ્યો છે, જમ જમ પાસતી તમ તમ મૌન. જે મુનિ છે, સમણ છે, એ મૌન છે. એને મૌન આવી જાય છે, વૃત્તિનું મૌન છે આ. એને આંખની વૃત્તિ નથી, કાનની વૃત્તિ નથી, ઘ્રાણેન્દ્રિયની વૃત્તિ નથી, સ્વાદની વૃત્તિ નથી, સ્પર્શની વૃત્તિ નથી. એટલે એનો એકેય વ્યવહાર વૃત્તિ આધારિત નથી. ઉદય આધારિત છે, દેહના ધર્મો આધારિત છે, ઈચ્છા આધારિત નથી. છે ખરા ઉદય આધારિત. તો આ મૌનપણું સમજવું અને મુમુક્ષુ મૌન થાય. મુમુક્ષુ એને મોક્ષની અભિલાષ છે. અને જ્યારે એ સત્સંગનો આશ્રય કરીને, કેમ કે એનું પહેલું લક્ષણ બહુ સરસ છે કે સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય. પત્રાંક 214 મુમુક્ષુની વ્યાખ્યા આપી છે કૃપાળુદેવે. સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, મૂંઝાયેલો છે, સંસારથી મૂંઝાયેલો છે, એમાં એને કોઈ આનંદ નથી. અને જે જેનાથી મૂંઝાયેલા છે એમાં આપણો આરંભ પરિગ્રહ કેટલો હોય? કશું જ નહીં. આપણે શું કરવાનું હોય? તો અને જે મોક્ષને માટે જ યત્ન કરે છે તેને અમે મુમુક્ષુતા કહીએ છીએ. મોક્ષને માટે યત્ન, આ સંસારમાં નથી કંઈ, જે કંઈ હશે તો કંઈ મોક્ષ જોઈએ છે, આવી મોક્ષની ઈચ્છા, માત્ર મોક્ષ અભિલાષ.
એમ વિચારી અંતરે શોધે સદગુરુ યો કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
કેવી દશા છે મુમુક્ષુ દશા, કેવી તીવ્રતા છે. જેમ દ્રોણ ગુરુના શિષ્યની અંદર અર્જુનની જેવી એકાગ્રતા હતી, લક્ષ્યની તીવ્રતા હતી સાધ્યની, કે મને પક્ષીની આંખ સિવાય કશું જ દેખાતું નથી, આંધળો નહોતો. અને બીજી બાજુ કૌરવોને પક્ષી દેખાય, ઝાડ દેખાય, એની પાછળનો પહાડ દેખાય, ધરતી દેખાય, અને ઉભેલા બધા લોકો દેખાય. સાહેબ અમને તો બધું દેખાય છે અને અમારી આંખ તો સારી છે, નંબર નથી આવ્યા, મોતીઓ નથી, બધું દેખાય. અને ઓલો કહે છે સાહેબ મને બીજું કશું જ દેખાતું નથી, મને માત્ર પક્ષીની આંખ દેખાય છે. એને કહે છે હવે તું લક્ષ્ય ભેદ કર. જેને માત્ર લક્ષ્ય ઉપર દ્રષ્ટિ છે એ લક્ષ્ય ભેદ કરી શકે છે. મુમુક્ષુની આ દ્રષ્ટિ છે. કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો. એને હવે મુક્તિ સિવાય બીજું કોઈ લક્ષ્ય એના જીવનમાં છે નહીં. સંસારથી તો મૂંઝાયેલો છે, તો કાં એક બાજુ સંસાર છે, કાં એ બાજુ સંસારથી મુક્તિ એટલે મોક્ષ છે. જો તને આમાં મૂંઝવણ હોય તો તો કોઈ બીજું જે છે જેનું અનંત જ્ઞાનીઓએ અનંત સુખનું ધામ કહ્યું છે એવા મોક્ષની આરાધના કર, જે આજ સુધી ક્યારેય આરાધ્યો નથી, જેનો કોઈ પરિચય નથી, જેનો કોઈ અભ્યાસ નથી. હવે એનો અભ્યાસ કર, કેના આશ્રય કરવો કે જેણે એવો અનુભવ્યો છે એવું. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ્યું. કોનું માનવું? કેટલા બુદ્ધિશાળી લોકો છે, કેટલા ચતુર લોકો છે, કેટલા વાણીથી લોભાવનારા લોકો છે, ઘણું છે સાહેબ. જુદી જુદી પ્રકારે લોકોનું અમારે આમાં કેનું માનવું? અમે તો આમાં કંઈ ભેદ કરી શકતા નથી, વિવેક કરી શકતા નથી. આ વાત આ રીતે કોઈ શાસ્ત્રના આધારથી કરે છે, કોઈ દલીલથી કરે છે, કોઈ તર્કથી કરે છે, કોઈ દ્રષ્ટાંતોથી કરે છે, કોઈ હાસ્ય કથાઓથી કરે છે, અને કોઈ કવિતાઓ, કોઈ શેર, કોઈ શાયરીઓ. સાહેબ અમારે શું કરવું? આમાં કેનું, જેનું અમે સાંભળીએ છીએ એમાં અમને એમ થાય છે આ જ સાચો છે, બીજા બધા ખોટા છે. બસ આ અમે એમ જ સતત ભ્રમ છે. એને કહ્યું કે તું એવું છે કે તું એનો કસવાનો કસોટી લઈને જા, બધું જ દેખાય છે સોના જેવું, પણ ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. જેટલું જેટલું ચળકે છે તે સોનું નથી. સોનાને પોતાની પરીક્ષા છે, એ પરીક્ષામાંથી ખરું નીકળે એ સોનું. તો તારે શું કરવું, કોનું માનવું? 16 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્રજીએ મોક્ષમાળાના પાઠ 67ની અંદર આ પદ લખ્યું અને પદમાં આ કસોટી આપી કે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, માત્ર કેવળ સત્ય, એ સિવાય કશું જ નહીં. કોનું માનવું સાહેબ? મારે એકનું કહો તો હું એને સમર્પિત થઈ જાઉં, એની આરાધના કરું અને કંઈક મારું લક્ષ્ય પ્રાપ્ત કરું. આ 25-50ને વળગવાથી શું મારું થશે? આજે આની પાસે ગયો, કાલે કાની પાસે ગયો, ઓલી પરમદી ઓલી પાસે ગયો, આનું આમ છે, આનું આમ છે, દરેક જગ્યાએ ગયો, અંજાયો અને ભરમાયો. આ જીવનું જ્યાં સુધી પોતાનું સ્થિતિ સ્થિર નથી ત્યાં સુધી એ અંજાઈ જવાનો, પ્રભાવની અંદર આવી જશે અને પછી પાછો ભમી જવાનો. તો અંજાવવું ને ભમાવવું, આ ભ્રમણા આમ ને આમ બધતી જ જાય છે, ક્યારેય આ ભ્રાંતિ તૂટતી નથી. કોનું માનવું સાહેબ અમારે? આ મોક્ષ માર્ગનો આવા માર્ગ ઉપર ચાલવું હોય તો કેના પગલે ચાલવું? તો કે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. કોનું માનો? નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ્યું. નિર્દોષ મોક્ષ માળાના પાઠની અંદર 9મો 10મો પાઠ સદગુરુના લક્ષણ કીધા છે, એમાં 18 દોષ વ્યક્તિમાં આપ્યા છે. એ 18 દોષથી રહિત જે છે તે વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા છે. આ 18 દોષ જેનામાં ન હોય એ પુરુષનું એ નિર્દોષ કહેવાય. જિનેશ્વર પરમાત્મા એ નિર્દોષ છે, વિતરાગ પરમાત્મા નિર્દોષ છે, કેવડી તીર્થંકર અરિહંત નિર્દોષ છે. એનું માન, જેને હજુ જીવનમાં એક પણ દોષ છે, રાગનો દોષ છે, દ્વેષનો દોષ છે, માયાનો દોષ છે, માનનો છે, સત્કારનો છે, પૂજાનો છે, સિદ્ધિનો છે, પ્રસિદ્ધિનો છે, એક પણ સૂક્ષ્મ દોષ છે, આ પુરુષનું વચન તને કલ્યાણકારી થશે નહીં. નિર્દોષ નરનું કથન માનો, કારણ કે એ જે કંઈ કહે છે, કયું છે, તે હજેણે તે પ્રાપ્ત કરવા, મારે તો મોક્ષ પ્રાપ્ત કરવો છે, તે પ્રાપ્ત કરવા વચન કોનું? તો કે તારે જે તે પ્રાપ્ત કરવું છે તે હજેણે અનુભવ્યું, એ જેણે અનુભવ્યું છે એનું માન. જેણે મોક્ષ સિદ્ધ કર્યો છે, જે સંસારથી મુક્ત થયા છે, જે કર્મથી મુક્ત થયા છે, જે દુઃખથી મુક્ત થયા છે, જેનું જન્મ મરણના ચક્કર જેના ટળી ગયા છે, જેનું પરિભ્રમણ સમાપ્તતાને પામ્યું છે, આવો આપ્ત પુરુષ કે જેને પ્રાપ્ત પણ છે અને જેના ઉપર ભરોસો રાખી શકાય, જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, હુ ઇઝ ડિપેન્ડેબલ, હી ઇઝ બેન્કેબલ, તમે એની વાત ઉપર 100% વિશ્વાસ રાખી શકો, આને કહેવાય આપ્ત પુરુષ. આગમની વાણી એ આપ્ત પુરુષની વાણી છે, કારણ તેહ જેણે અનુભવ્યું. અનુભવ જેનો છે એ સર્વથી શ્રેષ્ઠ છે. કોઈની પાસે શબ્દનું જ્ઞાન છે, કોઈની પાસે પુસ્તકનું જ્ઞાન છે, કોઈની પાસે સાંભળેલું છે, આ બધી જ વસ્તુ કામની આવે. જોયેલું પણ નહીં, એ પણ ખોટું ઠરી શકે છે. સાંભળેલું ખરી. ઇન્દ્રિયો જનિત જે કંઈ પ્રાપ્તિ છે તે પ્રત્યક્ષ જ્ઞાન નથી, તે પરોક્ષ જ્ઞાન છે. જ્ઞાનના બે પ્રકાર, પ્રત્યક્ષ અને પરોક્ષ. ઇન્દ્રિયોના માધ્યમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય કે મનના માધ્યમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. અને ઇન્દ્રિયાતીત જે જ્ઞાન છે તે જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. આવું પ્રત્યક્ષ જ્ઞાન જેને પ્રાપ્ત છે એવા આપ્ત પુરુષ, એની વાતમાં વિશ્વાસ કરવો, તેનું કેવળ સત્ય માનવું. કેવળ સત્ય માનજે, ઓનલી ટ્રુથ એન્ડ ઓનલી ટ્રુથ એન્ડ એબ્સોલ્યુટ ટ્રુથ, અનકન્ડિશનલ ટ્રુથ, એમાં કોઈ પૂર્વશરત નથી. જિનેશ્વરની વાણી નિશંક છે. તો કહ્યું, જે જીવો મોહ નિંદ્રામાં સુતા છે તે અમુનિ છે. નિંદ્રા એક જ છે મોહની, આંખની નિંદ્રાની અહીંયા વાત નથી. અહીંયા વાત એ છે કે જગતના જીવો જગત પ્રત્યે જે જોડાયેલા છે એની મોહને કારણે છે. મોહ છે આ મોહ નિંદ્રાની અંદર. એટલે પુષ્પમાળા 14 વર્ષ પહેલા લખાયેલી એ પુષ્પમાળા છે. 8 વર્ષની ઉંમરે લખાણી, 6 વર્ષની ઉંમરે લખાણી કે 12 વર્ષની ઉંમરે, કંઈ એનો આપણને ઇતિહાસ મળતો નથી. પરંતુ પુષ્પમાળાનું પહેલું વાક્ય છે, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. હવે નિંદ્રા ટળી, પણ ભાવ નિંદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. આંખો તો ઉઘડી ગઈ, ઊંઘ તો ગઈ, એ શરીરની ઊંઘ ગઈ, ભાવની નિંદ્રા હજુ ચાલુ છે. હજુ તો જાગ્યા પછી પણ ભાવ નિંદ્રામાં જ છો. આપણે સૌ ભાવ નિંદ્રામાં છીએ. આપણે માનીએ છીએ કે આપણે જાગતા છીએ, પણ એ જાગ્યા નથી હજુ આપણે, કેમ કે સ્વરૂપની અંદર આપણે અંધ છીએ. તો કે છે, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો, પેલું વાક્ય પુષ્પમાળાનું. અને વિનોબાજીએ તરત જ ગાંધીજી પાસે લઈ ગયા એ પુષ્પમાળા, કે બાપુ આ શ્રીમદ રાજચંદ્ર આ લખે છે તો શું આનું કંઈ અર્થ કંઈ પકડાતો નથી. ગાંધી કે એની જન્મોજન્મની સાધના છે, પુષ્પમાળા એ એના પુનર્જન્મની સાક્ષી છે. અદ્ભુત બધા વાત છે. આ તો કોણ કોને ઓળખે? જ્ઞાનીઓ જ્ઞાનીને ઓળખી શકે. આપણી પાસે તો એટલી બધી પામરતા છે કે સત્પુરુષને જ્ઞાનીને આવી પરમાત્માને ઓળખવાની દ્રષ્ટિ પણ નથી. એટલે જ્ઞાનીઓ કહે છે કે પહેલાં એનું ઓળખાણ કર, એની નિર્દોષતાના. એટલે મોક્ષ માળામાં કૃપાળુ દેવે વિતરાગ દર્શનને પામવું હોય તો એનું તત્વ સમજવું કેવી રીતે, એ માટે 108 પાઠ લખ્યા છે. બહુ નાના નાના પાઠ છે. એ પાઠની અંદર દેવતત્વ શું, ગુરુતત્વ શું, ધર્મતત્વ શું, આ બધું આપ્યું છે. તો એની અંદર કહ્યું કે તું એ ઓળખ, નિર્દોષને પહેલા ઓળખ અને પછી એનું વચન માન. આ મોહ નિંદ્રામાં સૂતા છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. મુનિ સદા જાગૃત છે, કારણ કે મુનિ આત્મવિચારમાં છે. અને જ્યાં સુધી આપણે સંસારના વિચારમાં છીએ ત્યાં સુધી મોહ નિંદ્રામાં છીએ. અને જેની મોહ નિંદ્રા ટળી છે એ સંસારથી જાગી ગયો છે, હવે આત્મામાં જાગ્યો છે. એટલે આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે છે. એ મુનિ સૂતો હોય ત્યારે પણ જાગૃત છે, અને આપણે સૂતા હોય ત્યારે પણ અજાગૃત છે. ઊંઘમાં કર્મ બંધાય કે નહીં બંધાય? કર્મ દેહની સ્થિતિ અનુસાર બંધાય કે ભાવ અનુસાર બંધાય? હા, દેહની સ્થિતિ તો ઊંઘ છે, કાંઈ કરતા નથી અમે, તોય કર્મ બાંધીશ તું, કારણ કે કર્મ તારા આત્માના પરિણામથી. હમણાં જ આગલો પત્ર ગયો, આત્માના પરિણામથી કર્મનો બંધ થાય છે, આવી વ્યવસ્થા છે. તો આત્માનું પરિણામ તો, આત્મા તો ઊંઘતો જ છે, હજુ જાગતો નથી. અને શરીર ઊંઘી જાય તો આત્મા જાગે, અજ્ઞાની સતત જાગે. પેલો ગુરુ બહુ આત્મજ્ઞાની આત્મજ્ઞાની કહે, અને એવો હઠયોગી 40 દિવસની સમાધિ લીધી. પણ સમાધિ લેતા પહેલા કે જરાક બરાબર ખાઈ લઉં એટલે વાંધો ન આવે, એટલે બરાબર ખાવા બેઠો. અને એમાં તે દિવસે એને કઢી જરાક ભાવી ગઈ, તો 2-4 છાલિયા કઢીના દાબી ગયો. પછી કે કઢી, તો કે સાહેબ હવે નથી પ્રભુ, કઢી તો જેટલી હતી એટલી આપને આપી દીધી, કાંઈ વાંધો નહીં, મારો ટાઈમ થયો છે, હું સાધનામાં જાઉં છું. એ સાધનામાં ગયો, 40 દિવસે જાગી ગયો, 40 દિવસ જાગીને કે કઢી ગયા છે. સતત નિધિ ધ્યાસન શેનું રહ્યું? આત્માનું ન રહ્યું, કઢીનું રહ્યું. મુનિ જાગે છે, સતત જાગે છે, ઊંઘમાં પણ જાગે છે, કારણ કે આત્મ વિચારે કરીને મુનિ સદા જાગૃત છે. પ્રમાદીને સર્વથા ભય છે, ભય આપણને છે પ્રમાદીને. જેને આત્મ જાગૃતિ નથી એને ક્યારે કેવા કર્મ બંધાઈ જશે એ કઈ ખબર નથી. સાહેબ હું નરકમાં તો નહીં જાઉં ને, પણ નરકમાં તો નરકના કર્મ બાંધતો જાને, પણ ક્યારે બંધાઈ જશે એ કઈ ખબર નથી. કારણ કે આત્મ વિચાર ન હોવાને કારણે જીવ નિંદ્રામાં છે, અને ઊંઘમાં રહેલો માણસ શું કરી બેસે કયા સમયે એનો કોઈ ભરોસો નથી. માટે આપણે ગમે ત્યારે ગમે તે પ્રકારનું નિકૃષ્ટ કર્મ બાંધી નાખીએ એ આપણને ખ્યાલ પણ રહે નહીં. પ્રમાદીને સર્વથા ભય છે. આપણે પ્રમાદ એટલે આત્મ ઉપયોગનો અભાવ. હું આત્મા છું એમ માનવાનું સતત જાગૃતિ જો રહીએ પછી બધા કાર્યો કરવાના સંસારના. સરસ વાત મુક્તાનંદજીની કૃપાળુદેવે લખી છે પત્રમાં. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતા રમતા ખેલતા કૂદતા સંસારની દરેક પ્રવૃત્તિ ઉદયાધીનપણે કરતા એનો આત્મા જાગૃત હોવાને કારણે હું આત્મા છું એનું વિસ્મરણ એને થતું નથી. પ્રવર્તન ખાવા પીવાના મન વચન કાયાના યોગના બધા થાય, પણ એ પ્રવર્તનમાં જાગૃતિ જે છે એ દેહની જાગૃતિ નથી, ઇન્દ્રિયની જાગૃતિ નથી. જેમ આપણે કોઈ પણ પ્રકારનું ખોરાક લેતા હોય અને ભાવતી વાનગી ખાતા હોય ત્યારે ઇન્દ્રિયની જાગૃતિ કેટલી છે, કેટલી બધી છે. એટલે એ વસ્તુ ખાય પછી આપણે કેવી લાગી તો પેલી વાર ખબર ન પડે, પછી બીજી વાર થાય શું કામ, ઓલી એવી ઉપયોગની જાગૃતિ મૂકીએ કે હવે તમને કહું આની અંદર જરાક આ વસ્તુની ઉણપ અથવા કચાસ દેખાય છે. એ ક્યારે કેટલી જાગૃતિ છે, ઉપયોગ કેટલો બધો લગાવ્યો છે. સમસ્ત ઉપયોગ શેમાં લાગ્યો, સ્વાદેન્દ્રિયમાંની અંદર. અને વાત કરતાં કરતાં ખાધું હોય તો ચામાં સાકર નાખી હોય કે ખબર ન પડે, કદાચ મીઠું ઓછું વધતું હોય તો ધંધાની વાતો ચાલતી હોય અથવા રસની વાતો ચાલતી હોય અને 3-4 મિત્રો ખાતા હોય અથવા ઘરના સ્વગત સંબંધીઓ, તો આપણને વાનગી કેવી છે એ ખબર નહીં, પણ નવરો ધૂપ જેવો ખાવા બેઠો હોય તો લક્ષ એમાં હોય, એક એક વાતમાં સ્વાદમાં જ લક્ષ. એ જમતો હોય ત્યાં સુધી એની ખટખટ અને ખણખોદ ચાલવું જોઈએ. આની અંદર આ શાક ભળ્યો, આની અંદર આ હોય તો વધારે ટેસ્ટ આવે, આ થોડુંક આ નાખ્યું તો આમ ઓલા સમજે કે આજે આને કંઈ કામ નથી. જો આને કંઈક એકાદો ફોન આવે ને તો સારું, આમાં લપમાંથી છૂટીએ, ઘરના લોકો રાહ જુએ કે આને ફોન આવે તો સારું, કેમ કે એનો ઉપયોગ ક્યાંક બહાર જાય તો આ આમાંથી ટળે. અને જમી લઈએ ત્યારે હાશ થયો પતી ગયો, આ તો એક કામ પૈ તો હવે આંજે વાત. જુઓ આ પ્રમાદ, આત્મ ઉપયોગનો આત્મામાં અભાવ. હું આત્મા છું એવું યાદ જ નથી આવતું. ઘડીવાર જ્ઞાનીઓ કે છે અમને એક સમય પણ આત્માનું વિસ્મરણ થતું નથી. સાહેબ અમે ઉલટું છો, એક સમય પણ અમને આત્માનું સ્મરણ રહેતું નથી, થતું નથી નહીં. આટલો બધો વિચાર કરીએ છીએ તોય રહેતું નથી, એટલો બધો પ્રમાદ છે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. અપ્રમાદી એટલે આત્મવિચારે કરીને જેની દશા મુનિ દશા છે એને સંસારમાં ગમે તે કરતો હોય તો પણ કોઈ ભય નથી. સાહેબ મારી દુર્ગતિ થશે એવો ભય એને નથી, સાહેબ મારું પરિભ્રમણ વધી જશે એવો ભય એને નથી. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. આ સમજીએ એક એક વાક્ય, એના રહસ્યને પકડીએ તો ખ્યાલ આવે કે તો પછી ચક્રવર્તી પણ મોક્ષે જાય જો એ અપ્રમાદી હોય તો એને હવે કોઈ ભય. પરિભ્રમણનો ભય, દુર્ગતિનો ભય, પરલોકનો ભય, આ સાત પ્રકારના ભય જ્ઞાનીઓએ કહ્યા છે. પણ હે જિનેશ્વર દેવ, તારા શાસનની અંદર તો અમે અભયને પામીએ. નમો જીણાણમ જી અભયાણમ. પરમાત્મા તારું સ્વરૂપ જ એવું છે કે તું અભયને પ્રાપ્ત થયો છું અને તને ભજવા વાળા પણ અભયને જ પ્રાપ્ત થાય. જો પરમાત્માને અંતરમાં બેસાડીએ તો આપણા જીવનમાં પણ અભય જાગે. કારણ પ્રભુ પ્રત્યેની જાગૃતિ, તો અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. એમાં એમ નથી લખ્યું એમ શ્રી રાજચંદ્ર ડવજીભાઈ મહેતાએ કહ્યું છે, એમ નથી લખ્યું. આપણી તો ઘણી વાતની અંદર વાત પરમાત્માની કહેતા હોય તો હું કહું છું, હું આ માનું છું, મારો આવો મત છે, પણ શું કામ પણ તારી તો તારો મત સાંભળવા કે અમે આવ્યા છે. કઈ નહીં, પ્રભુ શું કહે છે, પરમાત્મા શું કહે છે, જ્ઞાની ગુરુ ભગવાન શું કહે છે, આપ તો વાણી શું કહે છે, હું આમ માનું છું, મારી આવે, એ બધી વાતો વક્તાની આવે છે. માં અહમ ઉછળે છે, અંદરનો અહમ ઉછળે છે. હજુ બુદ્ધિવાદમાં ને તર્કવાદમાંથી નવરો નથી થયો. તું ગમે તે માનતો હો, મારી માન્યતા પણ ખસી જાય છે જ્યારે આ વાંચું ત્યારે. એવું થાય કે હું ગમે તે માનતો હો, પ્રભુ કહે છે સત્ય છે. તહતી વચન તવ પ્રમાણમ, હે પ્રભુ પરમાત્મા તારું વચન મારે તહતી પ્રમાણ છે. એટલે રોજ ક્ષમાપના પાઠની અંદર આ સંસ્કાર દ્રઢ થાય. તમારા કહેલા તત્વમાં શંકા ન થાવ, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ, અંદરની વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી કંઈ અજાણ્યું નથી, પણ કર્મજન્ય પાપની, મારા પાપ એવા છે કે મને તમારા વચનમાં શંકા લાગે. તમારા કહેલા માર્ગમાં હું ટકી શકતો નથી, કદાચ મારા કર્મનો અંતરાય એટલો છે, એટલા બધા અંતરાય પૂર્વે બાંધ્યા છે કે પ્રભુ તમારા માર્ગમાં મને સ્થિર રહેવા દેતા નથી, માટે હું એને ક્ષમા માંગુ છું, તમારી ક્ષમા માંગુ છું. તમારી વાતમાં મને શંકા થાય તો એ દોષ મારો છે, પ્રભુ આપનો નથી, હું ક્ષમા માંગુ છું. એટલી શુદ્ધિ, ભાવ શુદ્ધિ કરતા જઈએ. આત્મશુદ્ધિનો માર્ગ એ જ મોક્ષનો માર્ગ. અનાદિકાળથી આ જે અશુદ્ધિઓ ભેગી થયેલી છે એને શુદ્ધ કરતા જઈએ. કૃપાળુ દેવે જે આત્મસિદ્ધિની અંદર ઉપાય અને ધર્મ બતાવવા માટે 26 ગાથાઓ લખી, 22 ગાથાઓ. શિષ્ય એટલો બધો તૈયાર છે કે એને કીધું સાહેબ તમે શું કીધું કહી દો. 76 ગાથામાં આત્મસિદ્ધિના 6 પદની પ્રરૂપણા સદગુરુ ભગવંતે કરી, એનું સમાપન શિષ્યએ 5 ગાથામાં કર્યું. અને 5 ગાથાની અંદર અડધી ગાથાની અંદર કહ્યું કે તમારે જે કેવું છે આટલું જ છે ને. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. પ્રભુ મોક્ષ એટલે નિજ શુદ્ધતા, જે આત્મા છે એની પૂર્ણ શુદ્ધિ થાય, અશુદ્ધિ બધી ટળી જાય એટલે મોક્ષ. શેની અશુદ્ધિ છે? આત્મામાં કયું કલંક છે? તો કર્મ કલંકથી આ આત્મા અશુદ્ધ થયો છે. ભાવનાના વિકારોથી, કષાયના વિકારોથી, કષાયોના વિભાવોથી આ આત્મા મલિન થયો છે. બસ એક કષાયો ટળી જાય. યશોવિજયજી મહારાજે કહ્યું છે, સરસ શબ્દ આપ્યો છે, કષાય મુક્તિ કિલે રેવ મુક્તિ. તું કષાયથી મુક્ત થા એટલે મુક્ત જ છો. વિભાવથી, વિકારથી, વિચિત્રતાઓથી, વિષમતાઓથી મુક્ત થા, તું મુક્ત છો. તો એ કહે છે કે તું અહીંયા મુક્ત છો, માત્ર ફેર કેટલો, મોક્ષ કયો નિજ શુદ્ધ. આત્માને જે શુદ્ધ કરે તે પામે, તે પામે. જેનાથી નિજ આત્મ સ્વરૂપની શુદ્ધતા પમાય તે મોક્ષનો પંથ છે. હવે તમારે જેટલા કહેવાય એટલા કયો, જે ધર્મ કેવો એટલો કયો, ઉપાય જે કહેવાય એટલા કયો. આ બધા ઉપાયનો સાર આટલો કે આત્મા પોતાના પદની વિશુદ્ધતા પ્રાપ્ત કરે. સમજા આવ્યો સંક્ષેપમાં? એ પ્રભુ, તમે તો અમને માર્ગ સંક્ષેપમાં સમજાવ્યો, પણ કોનો માર્ગ સમજાવ્યો? સકળ માર્ગ, નિર્ગ્રંથ, જેને કોઈ ગ્રંથિ નથી, નથી અભ્યંતર ગ્રંથિ, નથી બાહ્ય ગ્રંથિ, જેને પરિગ્રહની ગ્રંથિ નથી અને જેને કષાયની ગ્રંથિ નથી. અંદરની ગ્રંથિ એ કષાયની ગ્રંથિ છે. ક્રોધ, માન, માયા, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, હોર્ષ, શોક, રાગ, દ્વેષ, આ બધી ગ્રંથિઓ અભ્યંતર ગ્રંથિ, મનની ગ્રંથિ છે. એ કોઈ દ્રશ્ય નથી. અને બાહ્ય ગ્રંથિ, આ મારું શરીર, આ મારા સ્વજનો, આ મારા પરિજનો, આ મારું મકાન, આ મારી સંપત્તિ, આ મારો પરિગ્રહ, આ મારો ધંધો, આ મારો ધાપો, આ બધા પરિગ્રહ છે, ગ્રંથિઓ છે. આ ગાંઠથી બંધાયેલો છે. સેન્સ ઓફ પોઝેસિવનેસ, પરિગ્રહ, બાહ્ય, આ મારો છે. અને જરાક પોતાના અભિમાનને ધક્કો લાગ્યો તો એ મારો નથી, બીજે દી છાપામાં આપે કે મારે ને એને કાંઈ લેવા દેવા. એટલે કાલ તો તું ઉછળ્યું છે ને બોલતો હતો કે મારો દીકરો, અને તારો મટી ગયો? ના, હું એનો બાપ મટી ગયો, નહીં મારો દીકરો. હવે અમારે બાપ દીકરાના સંબંધ પણ રહ્યા નથી, પણ બાપ દીકરાના સંબંધ અમથાય નહોતા. કૃપાળુ દેવ કહે છે, જગતની અંદર કોઈએ પોતાના પિતા પુત્ર તરીકે કોઈની આ ભાયડા નથી, આવું ક્યાંય સાંભળવામાં પણ નથી. અનુત્પન્ન એવો આત્મા એનો કોઈ બાપ હોઈ શકે? જ્ઞાનીએ તો જ્ઞાનીની દ્રષ્ટિથી જ કહ્યું છે કે તારે છાપામાં જાહેરાત દેવાની જરૂર જ નથી. તું મનથી નક્કી કરી દે કે આ બધા સંબંધ સંયોગના છે, કોઈ કોઈનો પિતા કે કોઈ કોઈનો પુત્ર થઈ શકે એવી વિશ્વની કોઈ વ્યવસ્થા નથી. આત્મા અજર છે, અમર છે, અનુત્પન્ન છે. હવે કોણ કોનો બાપ, શું ગણિત કરવું, કયું લાવવું, કઈ ફોર્મ્યુલા લગાડશો, પણ એ જાહેર કરવાની નથી, છાપામાં દેવાની નથી. ભાવથી તારો મોહ છે પિતા પ્રત્યેનો અથવા પુત્ર પ્રત્યેનો, એ મોહને સંકોરી લે. તું નથી કોઈનો પિતા, નથી કોઈનો પુત્ર. નામારા તને રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, નામારા ભૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના, ના મારા ધન ધામ યૌવન જરા, એ મોહ અજ્ઞાત્વ ના, રે રે જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. ભાવના બોધ લખ્યો છે કૃપાળુ દેવે, એની અંદર આ ગાથા લખી છે. 17 વર્ષની ઉંમર લખ્યું છે. મોક્ષ માળા વાંચતા પહેલા એમને જેણે પહેલા ગ્રાહક થયા હતા એ બધાને આ ભેટમાં મોકલું કે પહેલા ભાવના બોધ વાંચજો, ચિત્તને વૈરાગ્યથી વાસિત કરજો, પછી તીર્થંકર પરમાત્માના બોધ, એમના તત્વો, એમના વચનો એ વાંચજો, વિચારજો. પણ પેલા વૈરાગ્યનો જો રંગ નહીં લાગ્યો હોય, સંસારનો રંગ જો નહીં ઉતરો હોય, તો પરમાત્માના વચનોની પ્રતીતિ થવી મુશ્કેલ છે. કોઈ તારું નથી એમ આ પ્રકારના જે સંબંધો છે એ સંબંધોથી પર થવું પડે. એ પર થવા માટે થઈને મતલબના સંબંધ હોય તો કોર્ટમાં દાવો માંડવો પડે, પણ જેને સાંસારિક મતલબ સમાપ્ત થયો છે એને તો સમજે કે જેટલું ઋણાનું બંધ એટલા સંબંધીઓ સાથે મારું રહ્યું, હવે આપણે કાકા નથી બોલતા, આપણા ઋણાનું બંધ પૂરા થયા, વાત પૂરી થઈ, એક ફાઇલ બંધ થાય, મામા નથી બોલતા, કુટુંબ સાથે બોલવાનું ઓછું છે, ભાઈઓને કંઈ જોઈએ એવો પ્રેમ નથી, સારું, સૌને અમારા જય શ્રી કૃષ્ણ, તમે તમારા પંથે અમે. જે ફાઇલ મરતા સુધી બંધ નહોતી થવાની એ વહેલી થઈ ગઈ, પણ એ ફાઇલ બંધ ન થાય, કેમકે આપણો જો સતત ચાલુ રહીએ ને જે આવે ને હાવ નાલાયક છે, હું તો બોલતો નથી, મારે તેના કારણે પાણી હરામ છે, આ સતત ચાલુ તે કે બંધ કરી છે ફાઇલ, એને બંધ કરી, મારે બંધ કરવી છે કે મારા ઋણાનું બંધ પૂરા થાય. કોઈ જીવ સાથેના સંયોગ, એ સંયોગ એ જ્યાં સુધી એનો કાળ હોય કર્મનો, એ સ્થિતિ કહેવાય છે ને, કર્મ બાંધીએ ત્યારે એ સ્થિતિ પૂરી થતા કર્મનો ઉદય સમાપ્ત થાય, તો મારે મારા પુત્ર સાથે અથવા મારા કુટુંબીજનો સાથે, પરિજનો સાથે, અને એ જ રીતે સંપત્તિ સાથે, પદ સાથે, પદવી સાથે, પ્રતિષ્ઠા સાથે વાત પૂરી થઈ. સગા દીઠા અમે શાહ આલમના ભીખ માગતા શેરીએ, આ સહેનશાહોના દીકરાઓ પણ આજે ભીખ માગે છે, બસ એની સ્થિતિ પૂરી થઈ, પુણ્ય એનું પરવાર્યું, પુણ્ય પાંગડું થયું, પુણ્ય નબળું થયું, એને એ જે હતો જેની જો હુકમી આખા રાજ ઉપર ચાલતી હતી, આજે શેરીએ શેરીએ ભીખ માગે છે. શું થયું? કંઈ નહીં, પ્રકૃતિ બદલાઈ ગઈ, ઋણાનુબંધ પૂરા થયા, એ જ માણસ છે, એ જ વ્યક્તિ છે. એમ જીવનની અંદર સંસારને આખો કર્મનો ખેલ સમજી લઈએ, આ શુદ્ધતા કરવી છે. એટલે કહ્યું છે કે જિનેશ્વર ભગવાને એ કહ્યું, આત્માની આવી શુદ્ધિ થાય, સકળ માર્ગ નિર્ગ્રંથ. આ નિર્ગ્રંથની અવસ્થા, ન અંદરમાં કોઈ ગ્રંથિ, ન બહારમાં કોઈ ગ્રંથિ. આપણી મુશ્કેલી આપણે સમજી લેવી જોઈએ કે બહારની ગ્રંથિ તૂટે છે પણ અંદરની ગ્રંથિ છૂટતી નથી. કોઈ વસ્તુ આપણી પાસેથી ગઈ તો એનો જે ડંખ છે એ આપણા મનમાંથી જતો નથી. અરે વસ્તુ ગઈ ત્યાં તને ખબર પડી ગઈ કે કાળ પૂરો થઈ ગયો, હવે તું શું કામ પકડી રાખસ? સતત તેના મગજની અંદર 10 વર્ષે પૂછે તો આ ઈ જે હતું ને એ આમ હતું, પણ એ વયું ગયું ભાઈ, એનો ખેલ પૂરો થયો, એનો કાળ પૂરો થયો, પણ તે પકડી રાખ્યો છે. આ જાય નહીં. ગુરુ ને શિષ્ય નદી પસાર કરતા હતા, તેમાં એક યુવતી, એ પણ નદીમાં પસાર થવા માટે એને સાવા કાંઠે રહેતી હતી બિચારી, તો કે જવું છે, પણ પાણી વધતું ગયું, વહેણ વધ્યું અને વહેણનું જોર વધ્યું, તો એ જરા ડગુમગુ થઈ ગઈ. સાથે શિષ્યને એમ થયું કે ગુરુ તો વૃદ્ધ છે પણ આ બાઈને પાર કરાવી દઉં, એટલે એણે તો કન્યાને ઉપાડી લીધી અને ઉપાડીને પોતે સામે કિનારે મૂકી દીધી. બસ ગુરુને થયું કે આ શું, આ શિષ્ય, આ મેં એને બ્રહ્મચર્યના પાઠ ભણાવ્યા હતા, આ મેં એને આવી દીક્ષા આપી હતી, કેટલે સુધી તું આમ કરને તેમ કરને, તે બહુ ખોટું કર્યું છે ને, આ કર્યું છે ને, તે કર્યું છે ને, વ્રતના ભંગ કર્યા છે ને, પરમાત્માની આજ્ઞાનો અનાદર કર્યો છે, કેટલે સુધી? શિષ્ય થાયકો, એ કે ગુરુજી પણ શેની આપ વાત આટલી બધી કરો છો, મારા ઉપર શા માટે આટલા? કેમ તે ઓલી યુવતીને કેમ ઉપાડી, આપણાથી સંન્યાસીથી એ યુવતીનો સ્પર્શ કેમ થાય? તો કે એમ, મેં તો સાહેબ એને કિનારો આવ્યો મૂકી દીધી, પણ તમે હજી ઉપાડી છો, તમે મૂકી શકતા નથી તમારા ચિત્તમાંથી, મેં તો મૂકી દીધી છે, મને તો હવે એનું સપને પણ સ્મરણ, કેમ કે મેં એને કોઈ યુવતી તરીકે જોઈ નથી, એને તો એકમાત્ર કોઈ જીવ છે, તો ઉપાડીને મૂકી દીધો, ચાલો ભાઈ બચાવવાનું સૌને, એક સાધુ ધર્મ છે, એથી વિશેષ કશું જ નથી. પણ આ ગુરુને એની અંદર રહી ગયો, એ છૂટી ન શક્યો. એમ આપણી મુશ્કેલી છે કે બાહ્ય ગ્રંથિ તો છૂટે છે અને બાહ્ય ગ્રંથિ કર્મ છોડે છે, આપણે જ છોડતા. આપણે નથી છોડતા. કોઈ વસ્તુ આપણે છોડી હોય એવું બહુ ઓછું હશો, કદાચ જીવજો. આપણે છોડી હોય તો એને પેલા અંદર છોડે ગ્રંથિ અને પછી વસ્તુનો ત્યાગ કરે. પણ આપણે ક્યારે છૂટી છે? આપણા હાથની વાત જયારે નોરીએ અને બધું જાય ત્યારે બળતું ઘર કૃષ્ણાર્પણ, અને પછી આપણે કહીએ કે મેં છોડી દીધું. તે છોડ્યું નથી, કારણ કે અંદરની ગાંઠ તો હજુ એવી ને એવી. દા લઈશો એનો, હજી જેદી મોકો આવે ને તેદી એની પાસેથી પડાવી લઈશ, તેદી એને કેવડાવીશ. આ અંદરની ગ્રંથિ તો ચાલુ છે. સકળ માર્ગ નિર્ગ્રંથ, આ માર્ગ નિર્ગ્રંથનો છે, નિર્ગ્રંથનો માર્ગ છે. બાહ્ય ગ્રંથિથી છૂટવું એ તો કર્મથી છૂટવું, આભ્યંતર ગ્રંથિથી છૂટવું એ કષાયથી છૂટવું. કર્મ એ કર્મને આધીન છે, કષાય તારા પુરુષાર્થને આધીન છે. કોઈ પણ વસ્તુ બને અને તારે કશાય ન કરવો હોય તો તું કરી શકે છે એ પ્રકારનું, ન કર. કારણ કે સમતા એ તારા આત્માનો પુરુષાર્થ છે. એમાં કાંઈ ક્રોધ કરવો એવું એ કર્મના ઉદય સાથે નથી. પૂદગલની ફેરફાર થાય એ ઘટનાક્રમ બને, જે આપણા હાથની વાત નથી. જે બને ભાગ્યનું પરિવર્તન આપણા હાથની વાત નથી. પણ ભાગ્યના પરિવર્તનની અંદર સ્વભાવનું પરિવર્તન કરવું કે નહીં એ પુરુષાર્થની વાત છે. પ્રારબ્ધ અને પુરુષાર્થનો ભેદ સમજાવવો જોઈએ, જીવને સમજાતો નથી. પ્રારબ્ધ જુદી વાત છે, કોઈ વસ્તુ છૂટી ગઈ. પુરુષાર્થ એ છે કે એને પ્રત્યેની કોઈ પણ જાતની મનની અંદર હર્ષશોકની લાગણી પણ ન થઈ, કારણ કે એ ભાવ કરનાર પોતાનું ચૈતન્ય છે, આત્મા છે. એ સ્વરૂપ એનાથી જુદું છે જડ પદાર્થથી. આ પુરુષાર્થ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્માર્થ. કેવું જ્ઞાનીએ કરુણા સભર આપણને વાત કરી છે કે જો આત્માર્થ ઈચ્છતા હો, પરમાર્થ ઈચ્છતા હો, પરમાર્થ એટલે મોક્ષ પરમ અર્થ, તો કરો સત્ય પુરુષાર્થ. સાચો પુરુષાર્થ કયો છે? તો જડ પદાર્થની પ્રાપ્તિનો નહીં, પણ જડ પદાર્થની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ જે પ્રારબ્ધ અનુસાર થાય છે એમાં તારે તારા સ્વભાવની સ્થિરતા રાખવી, આ સાચો પુરુષાર્થ છે. વસ્તુ મળે કે ન મળે અલગ વાત છે, પણ ચિત્તની સ્થિરતા ડગે નહીં, પોતાની સ્થિરતા એવી ને એવી રે.
મેરું તો ડગે રે જેના મન ના ડગે રે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ.
આખું બ્રહ્માંડ ભાંગી પડે તો પણ જે પોતાના મનથી અસ્વસ્થ થતો નથી, ચિત્તથી અસ્વસ્થ થતો નથી, આત્મ પરિણામની સ્વસ્થતા જેની જતી નથી, આ મુનિની, આ યોગીની, આ જ્ઞાનીની, આ સાધકની આ દશા આપણને આપે છે. આ માપદંડ આપ્યો છે કે બાહ્યમાં ગમે તેટલો ખડભડાટ થાય, ગમે તેટલા આંધી તોફાન આવે. સંસાર છે, સંસાર એ ઘૂઘવતો સમુદ્ર છે, તોફાની છે. એમાં મોજાઓ ઉછળે, રાગના, દ્વેષના, હર્ષના, શોકના, પ્રાપ્તિના, અપ્રાપ્તિના, સંસારમાં તો ઉછળે જ. સંસાર તો અગ્નિ જેવો છે, બાયડા જ કરે, દાવાનળ છે, ગમે ત્યાંથી બાળે. પણ તે સમયે પણ અંતરના સાગરની અંદર તારી સ્વસ્થતા કેટલી છે? આત્મ પરિણામની સ્થિરતા, શાંતિ, એ જે તારું છે એ તું કરી શકે છે. આ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. હે પ્રભુ, એની સ્થિરતાનો અંત ન આવે. ઘોર પરિષહ આવે અને ઘોર ઉપસર્ગ પણ થાય, ભગવાનને પણ જમીનમાં ખોળાઈ જવું પડે એવો પ્રાણાંત ઉપસર્ગ સંગમ દેવ કરે છે. કાળ ચક્ર નાખે છે અને અડધી સુધી જમીનમાં ભગવાન ખૂંચી જાય છે. પણ છતાં પણ કે છે ભગવાનના મન વચન કાયાની યોગની સ્થિરતાને લેશ માત્ર પણ એ ડગાવી શક્યો નહીં. એ દંભને છે અને આ પ્રાપ્ત કરવું છે સદગુરુ પાસેથી, ગુરુઓ પાસેથી, નિર્ગ્રંથો પાસેથી. એવો માર્ગ નિર્ગ્રંથનો છે, નિર્ગ્રંથ પાસેથી આવી સ્થિરતા, આવી શાંતિ, આવી અચળતા, આત્માનો જે સ્વભાવ અચળ છે એ અચળ સ્વભાવ પ્રાપ્ત કરવો છે. એ એટલા માટે જ્ઞાની પુરુષનું સરણું, સત્પુરુષનું સરણું, તીર્થંકરનું સરણું, અરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવડી પન્નતો ધમ્મમ શરણમ પવજ્જામી. મારે સરણું એટલા માટે જોઈએ છે કે પ્રભુ હું મારી ક્યાંક નિર્બળતાથી ડગી ન જાઉં તો તું મને સ્થિર રાખજે. તારી સામે મારી આંખ રે, તારી કૃપા મારા ઉપર રે તો હું ડગીશ નહીં, હું સ્થિર રહી શકીશ. એટલે કહ્યું, ભલે હો રાત અંધારી, ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઉભાજો. પ્રભુ તમે મસાલ લઈને ઉભા રહ્યો તો રાત ભલે ને અંધારી હોય, બગડો ભલે ને માર્ગ ઘણો વિકટ હોય, પણ તમે છો એટલે મને કોઈ ચિંતા નથી. આવી શ્રદ્ધા. એટલે કહ્યું, એમ શ્રીજીને કહ્યું છે. આ એક વાક્ય આટલું સાંભળતે મનની અંદર આશ્વસ્ત થઈ જાય કે કૃપાળુ દેવ, તો જે વાત આપણે જીનની સાંભળી શક્યા નથી, જે વાત આપણે જાણી શક્યા નથી, હવે આજે તો આપણો કોઈ ક્ષયોપશમ નથી આગમ માચી એવો, તો જીને કહ્યું, એ શું કહ્યું હશે? મહાવીરે શું કીધું? મહાવીરનો ઉપદેશ શું? જીનેશ્વર ભગવાનનો એ માર્ગનું શું કહ્યું છે? તો આ પુરુષ એક એવો આવ્યો છે કે જેણે પોતાની જાતને અડગી કરી રાખી છે. અહીંયા તો કહે છે કે હવે તો આ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા એ જીનેશ્વરે શું કહ્યું છે એ મારે કહેવું છે. રાજબોધ એટલે જીનબોધ, જીનબોધ અને રાજબોધમાં કોઈ ફેર નથી. આ શ્રદ્ધા જો આપણી થઈ જાય તો જ્યારે જ્યારે વચન વાંચીએ છીએ ત્યારે આ બધા આપ્ત પુરુષના, આગમ પુરુષના વચન વાંચીએ છીએ, એમ શ્રી જીને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. આપણું વ્યવહારિક શિક્ષણ આપણે કેજીથી શરૂ કરીએ અને પીએચડી સુધી, પીજી ને ડોક્ટરેટ, આ બધું જ બધા પદાર્થના જ્ઞાન માટે છે. જુદા જુદા વિષયો એટલે જુદા જુદા પદાર્થનું જ્ઞાન. એમાં એટલા બધા પદાર્થો, જે જગતના વિષયો અનંત છે, રોજ નવી નવી ફેકલ્ટી, રોજ નવા નવા સિલેબસ, રોજ નવા નવા સબ્જેક્ટ્સ. આ દુનિયામાં કેટલા સબ્જેક્ટ છે, તો આપણે કહે કે 50 વર્ષ પહેલાં તો અમારે તે કાંઈ નહોતું, આર્ટ સાયન્સનો કોમર્સ કોલેજ હતી, લ્યો. એમાંય કોઈ કહે કે અમારે તો કોમર્સ કોલેજ નહોતી, અમારા જમાનામાં તો સાયન્સ કોલેજ નહોતી, આ બધું મર્યાદિત હતું. જેમ જેમ જગતને જાણતા ગયા, આ બધું જ જાણતા ગયા, તો આજે કેટલી ફેકલ્ટી, કેટલી બ્રાન્ચ, કેટલા ડિસિપ્લિન અને કેટલી યુનિવર્સિટીઓ જગતની અંદર, શું કરવું? આ બધું જ કોઈ પાર ન આવે, છતાં પણ જ્ઞાની કહે છે કે આ બધું જ જાણ્યું, નહીં જાણ્યો નિજ રૂપકો સબ જાણ્યો સો ફોક. કૃપાળુદેવ તીર્થંકરનું, જીનેશ્વરનું વાક્ય કૃપાળુદેવે કીધું. નિર્ગ્રંથ પ્રવચનનું પહેલું વાક્ય, જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યો, અને જેણે આત્મા ન જાણ્યો એનું સર્વ જાણ્યું તે અજ્ઞાન. આ જીવને આ દેહ એવો ભેદ જો જાણ્યો નહીં, પચે ખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ છે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. નવ પૂર્વનું જ્ઞાન લીધું, હજી આજનું જ્ઞાન તો એક પૂર્વ જેટલું નથી, વ્યવહારિક જ્ઞાન. આ મેં જે આટલી બધી ડિસિપ્લિન કીધી, કોલેજ કીધી, જગતની અંદરની યુનિવર્સિટીઓ કીધી, એ બધા જ્ઞાનનો ઢગલો કરો તો એક પૂર્વ જેટલું જ્ઞાન પણ નથી. આને નવ પૂર્વનું જ્ઞાન હોય અને જો એને જીવને જાણ્યો ન હોય તો સર્વતે અજ્ઞાન બાકી, બધું અજ્ઞાન છે ભાઈ. હજુ તે તારા સ્વરૂપને, તારા રૂપને, તારા અસ્તિત્વને, તારી અસ્મિતાને તું ઓળખતો નથી. આ તો જાતની ઓળખાણ નથી ને જગતની ઓળખાણ કરીને શું કરવું છે? જે પોતે પોતાને ઓળખતો નથી, હી હેઝ નોટ રિયલાઇઝ્ડ હિમસેલ્ફ. બસ જ્ઞાની પુરુષ કહે છે કે સર્વ પદાર્થના સ્વરૂપનું જાણવાનો હેતુ એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. શબ્દ બરોબર મૂક્યો છે, નિષ્ફળપણું છે સર્વ પદાર્થના જ્ઞાનનું. એટલે આપણને વ્યવહારિક દુનિયાદારીનું જેટલું જ્ઞાન હોય એટલું આત્મજ્ઞાનીની પાસે કંઈ નહીં. આપણે કશું જ જાણતા નથી. વ્યક્તિ પોતાના સ્વરૂપને જાણતો નથી. નો ધાય સેલ્ફ ફર્સ્ટ, ત્યારે જ તું કહી શકીશ કે હું બીજાને જાણું છું, હું આ જાણું છું. પણ જાણનાર કોણ? એ તો જાણતો નથી. કોણે જાણ્યું આ? એ નથી, આત્માએ જ જાણ્યું. આત્માને જાણ્યો હોય તો આત્માએ જાણ્યું. આત્માએ નથી જાણ્યું. જાણ્યું કોણે? મન વચન કાયના યોગો એ જાણ્યું. પૂદગલમાં પૂદગલ જ્ઞાનનો ઉમેરો કર્યો અને મરી ગયો. ગણિતનો નોબેલ પ્રાઇઝ વિનર થઈને અને પછી બીજે જન્મ થયો અને કોઈ સંતે કીધું કે આ તમે જે ગયા વખતે જે એને નોબેલ પ્રાઇઝ આપ્યું હતું આ એનો જીવ છે, હવે એને યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે બેસાડવો કે પ્રાથમિક શાળામાં દાખલ કરવો? કારણ કે એકડો તો આવડતો નથી અને ગણિતનો પીએચડીથી નોબેલ પ્રાઇઝ વિનરથી મરી ગયો. આ જ્ઞાન કોનું? તો જગતને જાણ્યું પણ આત્માને જાણ્યું નહીં. અને આત્માને જાણનાર કૃપાળુદેવ કહે છે કે અમે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે. જગતનું કોઈ અધ્યાત્મની વિદ્યા અમારાથી અજ્ઞાત નથી. અને મનસુખલામ સુરીરામ ત્રિપાઠીને લખે છે કે અમારો વ્યવહારિક અભ્યાસ ઓછો છે એટલે અમને બીજું જ્ઞાન ઓછું છે, તો તમે ન્યાય ચૂકશો. કારણ કે જન્મો જન્મનું જ્ઞાન સમગ્ર વિશ્વનું જે સર્વજ્ઞ થાય છે એ બધી ડિગ્રી ભણીને નથી થતો, આત્મજ્ઞાન કરીને થાય છે. એને બધાનું જ્ઞાન છે કૃપાળુ દેવ. અધ્યાત્મનું સમસ્ત જ્ઞાન એ કે છે અમારા વાક્યોની અંદર આવી જાય છે. એટલે એક શબ્દ પ્રયોગ આપ્યો 166 પત્રની અંદર મુમુક્ષુઓને કે જ્ઞાનીના એક વાક્યની અંદર અનંત આગમો સમાયેલા છે, એ કેમ હશે વિચારશો? કારણ કે એ જે ભણ્યોને જેણે જાણ્યું એને આત્માએ જાણ્યું. આપણે આટલું બધું જીવનમાં જાણીએ છીએ અને બીજાને પણ જણાવીએ છીએ, પ્રોફેસર સાહેબ આપણે પોતે જ કંઈ જાણતા નથી, તો બીજા તો શું જાણશો? આવી સ્થિતિ આપણી છે. એક વાક્ય પણ આપણને કેટલું ઢંઢોળી દે છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જો આત્મજ્ઞાન ન થયું અને ખૂબ ભણી ગયો અને આંખ વિચાઈ ગઈ તો સફળ કે નિષ્ફળ? નિષ્ફળપણું છે. વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.